મિત્રો, ક્ષેમુ દિવેટિયા એટલે સ્વર, શબ્દ અને સાહિત્યના સાધક. 5 દાયકાની તેમની સંગીતયાત્રા દરમિયાન તેમણે નરસિંહ મહેતાથી લઈને લાભશંકર ઠાકર યુગ સુધીના કવિઓની રચનાઓ સ્વરબદ્ધ કરી તેમની સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો. તેમની રચનાઓ એક એકથી જુદી, તેમાં અપાર વૈવિધ્ય અને છતાં તેમાં સ્વરકારની સ્પષ્ટ છાપ પણ ખરી જ. ગુજરાતી સુગમ સંગીતના વટવૃક્ષ સમા ક્ષેમુ દિવેટિયા તેમના મિત્ર વર્તુળમાં તેમના અપાર ક્રિકેટ પ્રેમ માટે પણ જાણીતા. તેઓ પ્રથમ ગુજરાતી ક્રિકેટ કોમેન્ટેટર પણ બનેલા. છેલ્લા થોડા સમયથી તેઓ બીમાર હતા. તે પહેલાં તેમની ટેલિફોન દ્વારા મેં મુલાકાત રેકોર્ડ કરેલી. ત્યારે વિધિએ શું લખ્યું હતું તે ક્યાં ખબર હતી? એ ઇન્ટરવ્યૂ મારા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં બ્રોડકાસ્ટ થયા વિનાનો અકબંધ રહ્યો અને ક્ષેમુ કાકા ચાલી નીકળ્યા. કદાચ આ તેમણે મીડિયા સાથે કરેલી છેલ્લી ચર્ચા પણ હોય. આજે તેમનો આ ઇન્ટરવ્યૂ ખૂબ ભારે હૈયે રજૂ કરી રહી છું. તે રજૂ કરતી વખતે તેમના નામ આગળ સ્વર્ગસ્થ લાગશે એવી કલ્પના નહોતી. ઇન્ટરવ્યૂ વખતે તેમણે મારી સાથે દિલ ખોલી વાતો કરી અને ઇન્ટરવ્યૂ બાદ કહ્યું કે રેડિયો પ્રવૃત્તિઓ વિશે જાણી તેઓ ખૂબ ખુશ થયા છે અને તેમની 100થી વધુ ગીત રચનાઓ મને રેડિયો માટે ભેટ આપવા ઈચ્છે છે. આજે તેમણે સંગીતબદ્ધ કરેલા ગીતો આપણે સાંભળી રહ્યા છીએ તે તેમણે મોકલાવેલી 10 CDના સંપુટમાંથી. તો પ્રસ્તુત છે શ્રી ક્ષેમુ દિવેટિયાને ભાવાંજલિ સ્વરૂપે તેમની સાથેનો મારો વાર્તાલાપ.
ક્ષેમુભાઈ નમસ્કાર અને સુર સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું.
થેન્ક યુ.
ગુજરાતી સુગમ સંગીતને તમારા સ્વરાંકનોથી તમે 4 દાયકાથી પણ વધુ સમયથી સમૃદ્ધ કરતા આવ્યા છો. તમારા સ્વરાંકનોની વિશેષતા તેની શાસ્ત્રીય રાગો પર આધારિત તરજો છે. શાસ્ત્રીય સંગીતમાં આપના મૂળિયા ખૂબ ઊંડા છે. ઘરમાં પણ સંગીત હતું. આપના ઉછેર અને સંગીતની તાલીમ વિશે અમને કંઈ કહો.
ઉછેરમાં તો એવું છે કે મારા માતા પિતાને સંગીતનો બહુ શોખ હતો અને અમારા બધા ભાઈ બહેનો માટે ઘણા વર્ષો પહેલા ઘેર ટીચર રાખેલા એટલે બધાને શીખવ્યા. એમાં હું સૌથી નાનામાં નાનો એટલે આ લોકોની પાછળ ખેંચાયેલો. એમ કહેવાય છે કે હું 5 વર્ષનો હતો ત્યારે રાગ ઓળખતો હતો. કેવું કહેવાય છે. એનીવે એ ટ્રેનિંગ બહુ કામમાં આવી કારણ કે હું કોલેજમાં ગયો ત્યારે મેં રેડિયો ઉપરના હમીદ ખાન કરીને ગાયક હતા એમની પાસે મેં આગ્રા ઘરાણાને એમની પાસે મેં શીખવા માંડ્યું. પછી ત્યાર પછી લગભગ 16-17 વર્ષનો હોઈશ દેવધર આપણે આથવલે સાહેબ કરીને અમારા અમદાવાદમાં પ્રોફેસર હતા વી આર આથવલે અને સંગીત બહુ જ સારું જાણતા હતા, ગાતા હતા પણ ખરા અને એમની પાસે મને બહુ સારી તાલીમ મળી.
જેમ સાહિત્યકારને એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે તમને કવિતા કે વાર્તા કઈ રીતે સ્ફુરે છે, તેવી રીતે સંગીતકાર સ્વરનિયોજક કમ્પોઝરને એવું પૂછવાનું મન થાય કે તરજ કઈ રીતે બને છે. કાવ્ય વાંચતાની સાથે તેની તરજ કોઈકવાર મનમાં રમતી થઈ જાય કે પછી રીતસર હાર્મોનિયમ લઈને તેનું આયોજન કરવું પડે?
સાચી વાત છે. ઘણીવાર એવું થાય કે વાંચતાની સાથે એ ગીત આંખે ઉડીને બાજે અને આ બધું સાંભળેલું હોય. કારણ મને સાંભળવાનો પણ બહુ જ શોખ છે શાસ્ત્રીય સંગીતનો. સાંભળેલું હોય, શીખ્યા હોઈએ એ બધાનું આપોઆપ મિશ્રણ થતું જ હોય છે મગજમાં અને એમાંથી કંઈક સ્ફુરે છે એવું મને લાગે છે. બાકી સર્જકની સર્જનશક્તિ વિશે કંઈ પણ બોલવું એ બહુ અઘરું છે. એ કેવી રીતે થાય છે એને અક્ષરોમાં શબ્દોમાં મૂકવું બહુ અઘરું.
ક્ષેમુભાઈ, શાસ્ત્રીય સંગીત એટલે શાસ્ત્ર અને સુર અને સુગમ સંગીત એટલે શબ્દ અને સુર. આમ આ બંને પ્રકારના સંગીત સમાજના અમુક જ વર્ગ માટે છે એમ કહી શકાય. સુગમ સંગીતનો વ્યાપ કઈ રીતે વધારી શકાય એ તો પછી વાત કરીએ, પણ પહેલાં આપની દ્રષ્ટિએ, આપની અનુભવ સિદ્ધ દ્રષ્ટિએ સુગમ સંગીતની વ્યાખ્યા આપ શું કરશો?
ડેફિનેશન આપવી બહુ જ અઘરી છે, પણ હું જે રીતે સમજ્યો છું એ રીતે આપણે કહી શકું કે ક્લાસિકલનો બેઝ લઈ પ્યોર રાગ નહીં લેવાનો ગીતમાં,
બરાબર,
પણ તમે જે સાંભળ્યું છે એ બધાનું આપોઆપ મિશ્રણ થતું હોય. અને બીજી એક ખાસ વસ્તુ મેં ધ્યાનમાં રાખેલી છે કે ગુજરાતના જે લોકગીતો છે એના ઢાળ પણ ક્યાંક ક્યાંક દેખાય તો શું થાય કે સાંભળનારને એમ લાગે કે આ ગુજરાતી ગીત છે. ગોલમાં તમે બેંગોલી સાંભળો તરત તમે કહી શકો કે આ બંગાળી છે. એવી રીતનું ગુજરાતમાં હજી બહુ થયું નથી, પણ એ વસ્તુને મેં ધ્યાનમાં રાખી અને બધા કોમ્પોઝિશન મારી દ્રષ્ટિએ કર્યા છે
અને એમાં નક્ષીક ગુજરાતી પણ દેખાય છે.
હા,
તમારા કોમ્પોઝિશન્સમાં નક્ષીક ગુજરાતી પણ દેખાય છે, સંભળાય છે.
હા, એવું લાગે છે
જરૂર.
એટલે પ્યોર કોઈ વસ્તુ નહીં લેવાની. નરસિંહરાવ દિવેટિયાએ લખેલું છે એમના કાવ્ય વિચારમાં કે આ જાતનું સંગીત એ જેમ ભણવામાં આપણે મેથેમેટિક્સમાં કે ફિઝિક્સમાં એપ્લાઇડ મ્યુઝિક એન્ડ થિયોરેટિકલ મ્યુઝિક, એટલે થિયરી તમે શીખો
જી,
પણ એને કેમ એપ્લાય કરવી છે એ સાવ અલગ વિષય.
સાચી વાત છે, આપણે એને લાઇટ મ્યુઝિક કહીએ છીએ, આપણા સંગીતને આપણે લાઇટ મ્યુઝિક કહીએ છીએ અને કદાચ એને લાઇટલી લઈએ પણ છીએ.
હા, પણ મારી દ્રષ્ટિએ લાઇટ મ્યુઝિક એ એટલું બધું લાઇટ નથી
ના
કે જે બધા ગાઈ શકે, પણ એની પાછળ ટ્રેનિંગ તો હોવી જ જોઈએ.
40 વર્ષની તમારી કારકિર્દીમાં તમે કરેલા કોમ્પોઝિશન્સ લગભગ દરેકે દરેક ગુજરાતી ગાયકે ગાયા છે. સ્થાપિત ગાયકો ઉપરાંત તમે અનેક યુવાન ગાયકોને પણ પ્રોત્સાહન આપ્યું છે, તેમને તૈયાર કર્યા છે. તમારી કારકિર્દી દરમિયાન તમે 2 કે કદાચ 3 પેઢીના ગાયકો સાથે કામ કર્યું હશે. આગલી પેઢીના અને નવા ગાયકો વચ્ચે તમને શું ફરક લાગે છે, ગાયન શૈલી, અભિગમ, દ્રષ્ટિકોણ, તાલીમની દ્રષ્ટિએ?
મને પોતાને એવું લાગે છે કે કોઈ પણ સુગમ સંગીતના કલાકારે 4-5 ગીત આવડતા હોય તો સુગમ સંગીત ગાઈએ છે એવો ક્લેમ ન કરવો જોઈએ, પણ ફંડામેન્ટલ્સ તો સંગીતના શીખવા જ જોઈએ, એટલે ત્યાં જ ક્લાસિકલ આવી જાય. એટલું બધું ડિટેલમાં શાસ્ત્રીય સંગીત છે કે કયા પ્રહરનો રાગ છે, કયા પ્રસંગનો રાગ છે, એ બધું ધ્યાનમાં લઈ અને પેલા ગીતને એપ્લાય કરો. તમે કે સવારનું ગીત હોય ને તમે રાતના રાગો અંદર મૂકી દો તો જામશે નહીં, પણ એનું વાતાવરણ જો તમારે ખરેખરું લેવું હોય તો ગીતને સમજવું.
નવી પેઢીના ગાયકો સંગીતકારોને કંઈક નવું કરવાની ધગશ હોય એ સ્વાભાવિક છે, અને તેમ કરવામાં સુગમ સંગીતમાં અનેક નવા પ્રયોગો પણ થાય છે. ક્યારેક એવું પણ લાગે છે કે કર્ણપ્રિયતા, મધુરતા એમાં હોમાઈ પણ જતી હોય છે, સંગીતમયતા હોમાઈ જાય છે. પ્રયોગાત્મકતા એટલે કે એક્સપેરિમેન્ટેશન અને એસ્થેટિક્સ ઇન મ્યુઝિક, એ વિશે તમારા શું વિચારો છે?
હવે એમાં એવું છે કે હું સાયન્સનો સ્ટુડન્ટ છું. ડિસ્કવરી કમ્સ ફર્સ્ટ,
બરાબર,
એન્ડ ધેન ઇન્વેન્શન. તમે કંઈક વસ્તુ શોધવાના પ્રયત્નો કરો એમાંથી કંઈક સારું નીકળી આવે, એટલે નવું નવું કરવાનો આગ્રહ તો રાખવો જ જોઈએ, પણ એમાંથી આ ઇન્વેન્શન ઇઝ એક્સિડન્ટલ. કેટલું બધું તમે ડિસ્કવર કરો ત્યારે એક સારી વસ્તુ હાથમાં આવે, એટલે તમે જો અભ્યાસ જ ના કર્યો હોય તો આ વસ્તુ થાય જ નહીં.
તમે કાંતિ મળિયા દિગ્દર્શિત કાશીનો દીકરો જેવી માતબર ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તે પહેલાં મૃણાલિની સારાભાઈ, જશવંત ઠાકર, સુરેશ રાજડા વગેરેના નાટકોને પણ તમે સંગીતથી સજાવ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી નર્મદ માય લાઈફ કરીને એક મલ્ટીમીડિયા પ્લેમાં પણ તમારું સંગીત છે. તો આ બધા, હા જી, તો આ બધામાં સંગીત નિયોજન કરવાનો અનુભવ કેવો રહ્યો?
આ બધા ડિરેક્ટર મારા ખાસ ઓળખીતા, એટલે એમને ખ્યાલ તો હોય કે આ કંઈ નવી દ્રષ્ટિથી સંગીત કરે છે, તો એ કરવાની હિંમત એ ડિરેક્ટરમાં હોવી જોઈએ અને એ મળિયામાં હતી. કારણ કે જ્યારે કાશીનો દીકરો નું સંગીત મને સોંપવામાં આવ્યું એ પહેલાં એ મારે ત્યાં આવેલા મને કહે કે આપણે પોએટ્રીનું ધોરણ બહુ જ સારું રાખવું છે અને સંગીત જે અત્યારની ગુજરાતી ફિલ્મોમાં આવે છે એનાથી કંઈક આગળ જઈને એવું સંગીત અમે તમારી પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ. ત્યારે મેં એમને કહ્યું કે જો ગુજરાતી ગીતો તમે લખાવવાના હો જે બહુ સારી લેંગ્વેજ હોતી નથી ઘણું ખરું, પણ ગુજરાતી સાહિત્યમાંથી સારા સારા ગીતો પસંદ કરી અને એને એને તમે આમાં જો ગોઠવશો તો કંઈક નવું દેખાશે. એટલે એમણે તો જે ગીતો આપ્યા હતા એમાંથી જ ચાર ગીત તો પસંદ કરી લીધા. એક ગીત ફક્ત એમણે થીમ સોંગ લખાવેલું અનિલ જોશી પાસે, ઝીણા ઝીણા એ મેં ત્યાં કોમ્પોઝ કરેલું. એટલે એ રીતે મેં પસંદ કરેલા જે ગીતો હતા તેના કવિઓ હતા રમેશ પારેખ, રાવજી પટેલ, માધવ રામાનુજ, બાલ મુકુંદ દવે અને અનિલ જોશી. એટલે આ બધા તો ગુજરાતી સાહિત્યના ટોપના કવિઓ છે. આ કવિઓને લગતા શ્રોતા જ્યારે પડે ત્યારે વાત બને એટલે બહુ પોપ્યુલર ન થાય તો છે કે ફિલ્મ બનાવી ને ડિસ્ટ્રીબ્યુટર્સને બતાવવી પડે છે. એમાં એક ડિસ્ટ્રીબ્યુટરે મળ્યાને કહેલું પણ કહ્યું કે હું આ પિક્ચર લઉં પણ અંદરથી ગીતો કાઢી નાખો તો લઉં. મળ્યા કે ભાઈ તારું આમાં કામ નથી, તું જા. એટલે આવું આવું પણ થાય.
તમે જ્યારે એક સ્વરનિયોજક તરીકે રેકોર્ડિંગ્સ કરવાના શરૂ કર્યા ત્યારની અને આજની રેકોર્ડિંગ પદ્ધતિમાં ટેકનોલોજીમાં ઘણો ફરક આવ્યો છે. આજે એવું કહેવાય છે કે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા માટે ગાયકો અને વાદકો એકી સાથે હાજર થતા જ નથી મલ્ટી ટ્રેક રેકોર્ડિંગના હિસાબે. આને કારણે તમને શું લાગે છે, સંગીતની ભાવવાહિતા જોખમાય છે ખરું?
જરૂર થાય. ગાયકો એટલા બધા બિઝી થઈ ગયા હોય છે કે ડેટ લેવી મુશ્કેલ પડે છે. એટલે એ જ કે તમે પહેલા મ્યુઝિક કરી લો, હું આવીને ગાઈ જઈશ. એટલે ગાનારનું રેકોર્ડિંગ તો પછી થાય છે, પહેલું એનું બેકગ્રાઉન્ડ થઈ જાય. હવે આ બે જણા ભેગા જ ના થાય તો ભાવ ક્યાંથી આવે? પણ ચાલે, સમય પ્રમાણે ફેરફારો થવાના જ, એને તમે રોકી ના શકો.
આજે જ્યારે ભાષા, સાહિત્ય પ્રેમ, વાંચન શોખ બધું જ વિલીન થઈ રહ્યું છે એવું કહેવાય છે, સંગીત ઉપર બોલિવૂડની અને પાશ્ચાત્ય સંગીતની નો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતી સુગમ સંગીતનું ભાવિ કેવું લાગે છે?
ઇટ ઇઝ ઇટ્સ ઓન ક્લાસ. એટલે એને કંઈ કમર્શિયલાઇઝ કરાય નહીં બહુ. માણસને આજે મહેનત કરતો હોય કે એનું ઘર ચાલે એટલા તો પૈસા મળવા જોઈએ. એટલે એ બધું ધોરણ જ ફરી ગયું છે. આજે ઓર્ડિનરી તમને નવાઈ લાગશે કે સંગીતના, સુગમ સંગીતના પાંચ ગીત આવડતા હોય એ લોકો પૈસા માગે છે ગાવાના. એટલે સમય પ્રમાણે બધું બદલવાનું, પણ એની અંદર ટકી રહેવું હોય તો તમારે મક્કમ રહેવું જોઈએ. કારણ કે આનો ક્લાસ તો છે જ, એમાં તમે પછી શ્રોતાને ગમતા ઢાળ કે ગીતો કે એવું બધું પસંદ કરવા જાઓ તો એ સુગમ સંગીતની ગાડી પાટા પરથી ઉતરી જાય.
સુગમ સંગીતનો વ્યાપ કઈ રીતે વધારી શકાય? શું આજે ગુજરાતમાં સુગમ સંગીતને લગતી પ્રવૃત્તિઓ એટલે કે બેઠકો, કાર્યક્રમો, વર્કશોપ્સ બધું પૂરતા પ્રમાણમાં થાય છે? સરકારી ધોરણે આપણી આ કલાના સંવર્ધન જતન માટે વધુ શું કરી શકાય તમારા?
અમે, હું એકેડેમીમાં હતો ત્યારે, ગુજરાતની એકેડેમીમાં, ત્યારે આવા વર્કશોપ પણ કરેલા અને સુગમ સંગીત, ગુજરાતના સુગમ સંગીતના સંમેલનો ઠેર ઠેર કરેલા. તમે માનશો નહીં, મોફ્યુઝિલમાં જ્યારે અમે ગાવા જતા હતા, જામનગર છે કે જૂનાગઢ છે કે બિલીબોરા છે કે વલસાડ છે કે એવી બધી જગ્યાએ પણ અમે પ્રોગ્રામ્સ કરેલા છે, એ લોકોને આ સાંભળવા મળતું નથી. માટે નથી નવાઈ લાગે છે. ફિલ્મના ગીતો વાગતા હોય ને એમાં આનો ક્લાસ તો જુદો છે જ. એક તો આપણી ગુજરાતી પ્રજા સાહિત્ય બહુ વાંચવાની ટેવ વાળું નથી. હવે દાખલા તરીકે અનિલ જોશી કે આજે એક ડાયરો કરો તો કોમન મેન, લેમેન હોય એ પણ સમજે છે. વ્યાપ વધારવો એ લોકોના પર આધાર છે. આપણે જો કરવા જઈએ તો મને લાગે છે ગોથું ખાઈ જઈએ. નદીના પ્રવાહની સામે જવાનું છે એટલો ખ્યાલ રાખવો જોઈએ. સાવ નિરાશ થવા જેવી પરિસ્થિતિ નથી.
ક્ષેમુભાઈ, આપે ગુજરાતી સુગમ સંગીતને તેની સાચી ઓળખ કરાવી છે અને ગુજરાતને એ રીતે તેની અસ્મિતાનું બી ભાન કરાવ્યું છે. સૌ નાના મોટા કલાકારોના કંઠમાં તમે જે ગીત ભર્યા છે તે બદલ આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આપ આવી રહેલા વર્ષોમાં તંદુરસ્તી ભોગવો એવી શુભેચ્છા છે. અને આજે મને સમય આપી તમે મારી સાથે વાત કરી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે અને આવજો.
થેન્ક યુ.